એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વિચાર વિમર્શ કરવાના છીએ જે દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને પડકારે છે, હા કદાચ બદલી પણ શકે છે.
કયું પુસ્તક છે?
પુસ્તક છે હેન્સ રોસલિંગનું ફેક્ટફુલનેસ.
ઓહ, ફેક્ટફુલનેસ! ખરેખર આજના સમયમાં આ પુસ્તક બહુ જ પ્રસ્તુત છે. આપણે માહિતીના આમ તો એક મહાસાગરમાં જીવી રહ્યા છે.
સાચી વાત છે. સતત સમાચારો, ડેટા, અભિપ્રાયોનો મારો થતો રહે છે.
બરાબર, પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર દુનિયાને સમજી રહ્યા છીએ? આ પુસ્તક બતાવે છે કે ઘણીવાર આપણું મગજ જ આપણને આમ ગેરમાર્ગે દોરે છે.
અને એ ગેરસમજો માત્ર એવી બૌદ્ધિક ભૂલો નથી, ખરું ને? એના કારણે આપણે સમાજ તરીકે, ક્યારેક વ્યક્તિ તરીકે પણ ખોટા નિર્ણયો લઈ શકીએ છીએ.
હા, સંસાધનો વેડફી શકીએ છીએ. એટલે જ રોસલિંગનો પ્રયાસ છે ને, તે આપણને વધુ વાસ્તવિક તથ્યો પર આધારિત દૃષ્ટિકોણ આપવાનો છે. આ જાણવું ખરેખર જરૂરી છે.
તો શરૂઆત કરીએ લેખકથી. કોણ હતા આ હેન્સ રોસલિંગ?
ચાલો એમના વિશે થોડી વાત કરીએ. હેન્સ રોસલિંગ, તેઓ સ્વીડનના એક ચિકિત્સક હતા, એક શિક્ષણવિદ પણ, આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યના પ્રોફેસર, અને ડેટાને લોકો સુધી પહોંચાડવાના મનમાં જબરદસ્ત હિમાયતી હતા.
એમની વાત કરવાની રીત બહુ અનોખી હતી. મેં સાંભળ્યું છે એમણે વર્ષો સુધી આફ્રિકાના દૂરના ગામડાઓમાં ડોક્ટર તરીકે કામ કર્યું.
હા, દાયકાઓ સુધી. એટલે એમને ગરીબી અને બીમારીને માત્ર આંકડા તરીકે નહોતી જોઈ, પણ એકદમ માનવીય અનુભવ તરીકે જોઈ હતી. અરે, મોઝામ્બિકમાં એક અજાણ્યા રોગની ભાળ મેળવવામાં પણ તેમનો ફાળો હતો.
ઓ વાહ!
અને આ જમીની અનુભવની સાથે સાથે તેમની પાસે આંકડાઓને સમજવાની અને સમજાવવાની અદ્ભુત ક્ષમતા હતી. એમણે ગેપમાઇન્ડર ફાઉન્ડેશનની સ્થાપના કરી.
ગેપમાઇન્ડર, એનો ઉદ્દેશ્ય શું હતો?
એનો ઉદ્દેશ્ય ડેટા દ્વારા દુનિયાની સાચી તસવીર રજૂ કરવાનો છે, જે ગેરસમજોચો છે તેને દૂર કરવાનો.
અને એમની ટેડ ટોક્સ, એ તો ખૂબ જ પ્રખ્યાત થઈ નહીં?
રેખા, લાખો લોકોએ જોઈ છે. જે રીતે તેઓ સૂખા અને જટિલ લાગતા આંકડાઓને જીવંત અને રસપ્રદ કથાઓમાં ફેરવી દેતા, તે અસાધારણ હતું.
સાચી વાત. એમનામાં જાણે ડોક્ટરની સંવેદનશીલતા અને આંકડાશાસ્ત્રીની ચોકસાઈ બંનેનો સંગમ હતો.
બિલકુલ, આ જ તેમને ફેક્ટફુલનેસ લખવા માટે યોગ્ય વ્યક્તિ બનાવે છે. તેઓ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતા, પણ પોતાના અનુભવો અને નક્કર ડેટાના આધારે દુનિયા વિશેની આપણી ગેરસમજોને ઉજાગર કરે છે.
તો પછી પુસ્તકનો મૂળભૂત તર્ક શું છે? મુખ્ય વાત શું કહેવા માંગે છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર ખરો ને, તે આમ તો થોડો ચોંકાવનારો છે. એ કહે છે કે દુનિયા વિશેની આપણી મોટાભાગની ધારણાઓ, ખાસ કરીને વૈશ્વિક વિકાસ, ગરીબી, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પાયામાંથી જ ખોટી છે.
શું વાત કરો છો? મતલબ આપણે જે માનીએ છીએ તે સાચું નથી?
મોટાભાગે નથી. અને આ ભૂલ માત્ર સામાન્ય લોકો જ નહીં, પણ ઉચ્ચ શિક્ષિતો, નીતિ ઘડનારાઓ અને પત્રકારો સુદ્ધા કરે છે.
એટલે કે આપણે જે માનીએ છીએ તે વાસ્તવિકતાથી ઘણું દૂર છે. આનું કારણ શું હોઈ શકે?
રોસલિંગ કહે છે કે આનું કારણ છે આપણી અંદર રહેલી કેટલીક ઊંડી નાટકીય વૃત્તિઓ, ડ્રામેટિક ઇન્સ્ટિંક્ટ્સ. આપણું મગજ દુનિયાને વધુ પડતી નાટકીય રીતે જોવાનો વલણ ધરાવે છે.
નાટકીય રીતે?
એટલે કે
વધુ ભયાનક, વધુ વિભાજિત, વધુ નિરાશાજનક.
આ વૃત્તિઓ આપણને તથ્યોને અવગણીને ખોટા નિષ્કર્ષ પર પહોંચાડે છે.
ઓકે, તો પુસ્તકનો ઉદ્દેશ્ય આ જ વૃત્તિઓને ઓળખવાનો અને તેને કાબૂમાં રાખવાના ઉપાયો શીખવવાનો છે?
હા, બરાબર. રોસલિંગ આપણને ડરાવવા નથી માંગતા. ઉલટાનું એ બતાવવા માંગે છે કે ભલે પડકારો ઘણા છે, પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં માનવજાતે અકલ્પનીય પ્રગતિ કરી છે.
પણ એ પ્રગતિની આપણે ભાગ્યે જ નોંધ લઈએ છીએ, નહીં?
બિલકુલ. તેઓ આશાવાદ કે નિરાશાવાદને બદલે પોઝિટિવિઝમ, એટલે કે વાસ્તવિક શક્યતાઓમાં વિશ્વાસ રાખવાની વાત કરે છે.
પોઝિટિવિઝમ રસપ્રદ શબ્દ છે.
અને આ સમજાવવા માટે તેઓ એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે દુનિયાને વિકસિત અને વિકાસશીલ એવા બે ભાગમાં વહેંચવાનું બંધ કરો.
તો પછી કેવી રીતે જોવાનું?
આવકના ચાર સ્તરોમાં જુઓ. લેવલ 1 એટલે રોજના $2થી ઓછી આવક. લેવલ 2 એટલે $2થી $8. લેવલ 3 એટલે $8થી $32. અને લેવલ 4 એટલે $32થી વધુ.
અચ્છા, ચાર સ્તર.
હા, અને આનાથી ખબર પડે છે કે દુનિયાની મોટાભાગની વસ્તી હવે અત્યંત ગરીબી એટલે કે લેવલ વનમાં નથી.
તો ક્યાં છે?
વચ્ચેના લેવલ ટુ અને થ્રીમાં છે. આ જૂનો આપણે અને તેઓનો ખ્યાલ જ બદલી નાખે છે.
આ તો ખરેખર દૃષ્ટિકોણ બદલી નાખે તેવી વાત છે. સારું, ચાલો હવે પેલી નાટકીય વૃત્તિઓ વિશે વધુ વાત કરીએ. પુસ્તકમાં 10 વૃત્તિઓ ગણાવી છે, બધી તો નહીં પણ કદાચ આપણે કેટલીક મુખ્ય વૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આપણને સૌથી વધુ અસર કરે છે.
ચોક્કસ, 10-એ 10ની વિગતવાર ચર્ચા કરવાને બદલે ચાલો 4-5 મુખ્ય વૃત્તિઓ સમજીએ જે આપણી સમજને સૌથી વધુ વિકૃત કરે છે. શરૂઆત કરીએ ધ ગેપ ઇન્સ્ટિંક્ટ એટલે કે અંતરવૃત્તિથી.
અંતરવૃત્તિ, આ એ જ વૃત્તિ છે જે આપણને દુનિયાને બે ભાગમાં વહેંચવા પ્રેરે છે. અમીર વી ગરીબ, પશ્ચિમ વી બાકીના, આપણા જેવા વી બીજાઓ. આપણે જાણે વચ્ચે એક મોટી ખાઈ કલ્પી લઈએ છે.
બરાબર કહ્યું. પણ રોસલિંગ ડેદા સાથે બતાવે છે કે આ ખાઈ મોટાભાગે એક ભ્રમ છે. જેમ આપણે પેલા 4 આવક સ્તરોની વાત કરી, મોટાભાગના લોકો અને દેશો હવે વચ્ચે છે.
ઓકે, એટલે બે અલગ અલગ શિબિર નથી.
ના, એક સળંગ સાતત્ય છે. આ વૃત્તિને ઓળખવી જરૂરી છે કારણ કે તે સ્ટીરિયોટાઇપ અને ખોટી નીતિઓ તરફ દોરી જાય છે. આનો ઉપાય શું?
શું છે ઉપાય?
બહુમતી ક્યાં છે તે જુઓ, સરેરાશ જુઓ, માત્ર અંતિમો પર ધ્યાન ના આપો, એટલે કે છેડાના બિંદુઓ પર.
આ સમજાયું. પણ બીજી એક વૃત્તિ જે મને લાગે છે કે ખૂબ પ્રબળ છે તે છે ધ નેગેટિવિટી ઇન્સ્ટિંક્ટ, નકારાત્મકતા વૃત્તિ. આપણે ખરાબ સમાચારો તરફ વધુ આકર્ષાઈએ છીએ, નહીં?
હા, બિલકુલ. અને મીડિયા પણ આમાં ભાગ ભજવે છે કારણ કે એ ખબર છે ને, ખરાબ સમાચાર વધુ વેચાય છે. આપણને લાગે છે કે દુનિયા દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે.
પણ શું એ સાચું છે?
રોસલિંગ આંકડાઓ દ્વારા બતાવે છે કે ના, છેલ્લા 2-3 દાયકામાં ગરીબી, બાળ મૃત્યુદર, નિરક્ષરતા જેવા માપદંડ ઉપર અભૂતપૂર્વ સુધારો થયો છે. પણ આ ધીમો સકારાત્મક સુધારો ક્યારે હેડલાઇન નથી બનતો.
એટલે કે આપણે સારા સમાચારને એટલું મહત્વ નથી આપતા અથવા એ નોંધાતા નથી.
બરાબર. ઉપાય એ છે કે ખરાબ સમાચારની અપેક્ષા રાખો, પણ સ્વીકારો કે વસ્તુઓ ખરાબ અને સારી બંને એક સાથે હોઈ શકે છે.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે.
લાંબા ગાળાના પ્રવાહો પર નજર રાખો. દુનિયા સંપૂર્ણ નથી, પણ તે પહેલા કરતા ઘણી સારી થઈ છે.
આ નકારાત્મકતા સાથે ઘણીવાર ભય પણ જોડાયેલો લાગે છે. ધ ફિયર ઇન્સ્ટિંક્ટ, ભયવૃત્તિ. આપણને ડરામણી વસ્તુઓ વધુ યાદ રહે છે.
હા, કારણ કે આપણું મગજ ભય પ્રત્યે વધુ સંવેદનશીલ છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ એ ઉપયોગી હતું, પણ આજના યુગમાં તે આપણને દુર્લભ પણ નાટકીય જોખમો પર વધુ ધ્યાન આપવા પ્રેરે છે.
જેમ કે
આતંકવાદ, વિમાન દુર્ઘટના.
અને જે વધુ સામાન્ય જોખમો છે એને
આપણે ઓછો અંદાજીએ છીએ. જેમ કે ડાયાબિટીસ, વાયુ પ્રદૂષણ, આપણા શહેરોમાં માર્ગ અકસ્માતો. રોસલિંગ કહે છે કે જોખમનું મૂલ્યાંકન કરતી વખતે ડરને નહીં પણ ડેટાને જુઓ.
શાંતિથી વિચારો કે ખરેખર જોખમ કેટલું છે.
બરાબર.
અને ઘણીવાર આ ડર અને નકારાત્મકતા આપણને તાત્કાલિક કંઈક કરવા માટે ઉશ્કેરે છે. એ છે ધ અર્જન્સી ઇન્સ્ટિંક્ટ, તાકીદ વૃત્તિ.
હા, પેલું હમણાં જ કરો નહીતર બહુ મોડું થઈ જશે વાળું. આ વૃત્તિ આપણને વિચાર્યા વગર ઉતાવળિયા નિર્ણયો લેવા મજબૂર કરી શકે છે.
કોણ વાપરે આ વૃત્તિનો ફાયદો?
કાર્યકરો, રાજકારણીઓ, વેચાણકર્તાઓ ઘણીવાર આનો ઉપયોગ કરે છે. રોસલિમ ચેતવે છે કે મોટાભાગની સમસ્યાઓ માટે તાત્કાલિક નાટકીય પગલાંની જરૂર નથી હોતી.
તો શું કરવું?
ઊંડો શ્વાસ લો, ડેટા જુઓ અને સમજી વિચારીને પગલાં લો. ગભરાટ ભાગ્યે જ સારો સલાહકાર હોય છે.
તો આ 4 વૃત્તિઓ, અંતર, નકારાત્મકતા, ભય અને તાકીદ, જ આપણી સમજને ઘણી હદે બદલી નાખે છે. બાકીની વૃત્તિઓ પણ રસપ્રદ છે, જેમ કે પેલી સ્ટ્રેટ લાઇન વૃત્તિ.
હા, એટલે કે ટ્રેન્ડ હંમેશા સીધો જ ચાલશે એમ માની લેવું, જ્યારે ઘણા ટ્રેન્ડ વળાંક લેતા હોય છે.
અને જનરલાઇઝેશન વૃત્તિ,
એટલે કે એક ઉદાહરણ પરથી આખા સમૂહ વિશે ધારણા બાંધી લેવી, સ્ટીરિયોટાઇપિંગ.
અને પેલી બ્લેમ વૃત્તિ, દોષ દેવા માટે કોઈને શોધી કાઢવો.
હા, બરાબર. આ બધી વૃત્તિઓ આપણને વાસ્તવિકતાને સરળ બનાવવા, નાટકીય બનાવવા અને છેવટે ખોટી રીતે સમજવા તરફ દોરે છે.
બીજી કઈ વૃત્તિઓ છે?
જેમ કે સાઇઝ ઇન્સ્ટિંક્ટ. આપણે મોટા આંકડાથી પ્રભાવિત થઈ જઈએ છીએ પણ સંદર્ભ જોતા નથી.
દાખલા તરીકે
બાળ મૃત્યુનો આંકડો. એ દુઃખદ છે ચોક્કસ, પણ તે 50 વર્ષ પહેલાં કરતાં ઘણો ઓછો છે તે જોવું એ પ્રગતિ દર્શાવે છે. એ સંદર્ભ મહત્વનો છે.
સાચી વાત.
અથવા ડેસ્ટિની ઇન્સ્ટિંક્ટ, માની લેવું કે અમુક સમાજ કે દેશ ક્યારેય નહીં બદલાય.
જ્યારે હકીકતમાં પરિવર્તન સતત થતું રહે છે, ભલે ધીમું હોય.
બરાબર. અને સિંગલ પર્સ્પેક્ટિવ ઇન્સ્ટિંક્ટ,
એટલે કે કોઈ એક જ વિચારધારા કે નિષ્ણાતના દૃષ્ટિકોણથી જ દુનિયાને જોવી.
હા, જ્યારે જટિલ સમસ્યાઓ માટે તો બહુવિધ દૃષ્ટિકોણ જરૂરી છે. આ બધી જ વૃત્તિઓ ઓળખવીને એ જ ફેક્ટફુલનેસ કેળવવાનું પહેલું પગલું છે.
એકંદરે આ વૃત્તિઓ સમજવાથી પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ વધુ સ્પષ્ટ થાય છે.
હા, ચોક્કસ.
જેનકી પહેલો અને સૌથી મહત્વનો સંદેશ, પેલો જૂનો વિકસિત VS વિકાસશીલ દુનિયાનો ખ્યાલ, તે હવે વાસ્તવિકતા નથી.
બિલકુલ. મોટાભાગની દુનિયા હવે વચ્ચે છે. ભારત જેવા દેશ માટે આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે આપણી જાતને માત્ર વિકાસશીલના લેબલમાં બાંધી રાખવાને બદલે આપણી વાસ્તવિક સ્થિતિ
જે લેવલ 2 અને 3ની વચ્ચે ક્યાંક છે.
હા, અને આપણી ક્ષમતાઓને ઓળખવાની જરૂર છે. આ વૈશ્વિક સ્તરે આપણી ભૂમિકા અને સંબંધોને નવી રીતે જોવામાં મદદ કરે છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે, ખરાબ અને સારું બંને એકસાથે હોઈ શકે છે તે વિચાર. આપણે ઘણીવાર કાં તો બધું સારું જોઈએ છે, કાં તો બધું ખરાબ, બ્લેક એન્ડ વ્હાઈટ.
અને રોસલિંગ કહે છે કે વાસ્તવિકતા મોટાભાગે ગ્રે હોય છે, મિશ્ર હોય છે. ભારતમાં આપણે આર્થિક પ્રગતિ જોઈ રહ્યા છીએ, પણ ગરીબી અને અસમાનતા પણ છે. ટેકનોલોજી આગળ વધી રહી છે, પણ પર્યાવરણીય પડકારો છે.
તો આ બંને વાસ્તવિકતાઓને સ્વીકારવી જરૂરી છે.
હા, પ્રગતિ થઈ છે તેમ કહેવાનો અર્થ એ નથી કે સમસ્યાઓ નથી. આ સંતુલિત દૃષ્ટિકોણ આપણને વધુ રચનાત્મક બનાવે છે.
ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, કે આપણી પોતાની માનસિક વૃત્તિઓ વિશે સજાગ રહેવું.
હા, આપણે જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તેને તરત જ સ્વીકારી લેવાને બદલે પ્રશ્ન પૂછવો, શું આમાં કોઈ નાટકીય વૃત્તિ કામ કરી રહી છે? શું મને પૂરી તસવીર મળી રહી છે?
બરાબર.
અને ચોથો સંદેશ જે આ બધા સાથે જોડાયેલો છે તે છે ડેટા સાક્ષરતા અને બૌદ્ધિક નમ્રતા.
બૌદ્ધિક નમ્રતા
એટલે
કે તથ્ય જાણવાનો પ્રયાસ કરવો, પણ સાથે એ પણ સ્વીકારવું કે આપણું જ્ઞાન અધૂરું હોઈ શકે છે અને તેને સતત અપડેટ કરતા રહેવાની જરૂર છે. ખોટી માહિતીના યુગમાં આ અત્યંત મહત્વનું કૌશલ્ય છે.
વાત તો સાચી છે. રોસલિંગના પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા.
હા, ઘણા છે.
ચાલો કેટલાક મુખ્ય વિચારો જોઈએ.
કયા છે એવા મુખ્ય વિચારો?
એક તો એ કે દુનિયા પશ્ચિમી અમીર દેશો અને વિકાસશીલ દુનિયામાં વહેંચાયેલી નથી. મોટાભાગના દેશો મધ્યમાં છે. આ સીધું જ આપણી પેઢી ગેપ ઇન્સ્ટિંક્ટને પડકારે છે.
બીજો,
જે આપણે હમણાં ચર્ચા કરી, વસ્તુઓ ખરાબ અને સારી બંને હોઈ શકે છે. આ વિરોધાભાસ નથી. દુનિયા મોટાભાગે આ રીતે જ કામ કરે છે. આ વાસ્તવિકતા સ્વીકારવાની વાત છે.
આ બહુ ગમ્યું મને.
ત્રીજો વિચાર જે મને ખૂબ ગમ્યો, ફેક્ટફુલનેસ એટલે ઓળખવું કે ક્યારે કોઈ વાર્તા સાચી હોવા માટે વધુ પડતી સારી કે ખરાબ લાગે છે, અને યાદ રાખવું કે આપણા તમામ જ્ઞાનની એક્સપાયરી ડેટ હોય છે.
વાહ, એટલે સતત શીખતા રહેવું અને નમ્ર રહેવું.
બિલકુલ.
અને પેલો મીડિયાવાળો વિચાર પણ જબરદસ્ત છે. મીડિયા પર આધાર રાખીને તમારો દૃષ્ટિકોણ બનાવવો એ મારા પગના ફોટાને જોઈને મારા વિશે અભિપ્રાય બાંધવા જેવું છે.
હા હા, કેટલી સચોટ વાત. મીડિયા આપણને ઘટનાઓનો માત્ર એક નાનો અને ઘણીવાર સૌથી નાટકીય હિસ્સો જ બતાવે છે.
તો આ બધા વિચારો માત્ર વૈશ્વિક સ્તરે જ નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થઈ શકે છે.
ચોક્કસપણે, કેમ નહીં.
કઈ રીતે? શું આપણે આ વિચારોને વ્યવહારમાં મૂકી શકીએ, દાખલા તરીકે?
હા, જો વ્યક્તિગત સ્તરે આપણે જોખમોનું વધુ વાસ્તવિક મૂલ્યાંકન કરી શકીએ. દાખલા તરીકે, કોઈ નવા રોગચાળાનો ડર કેટલો વાજબી છે તેની સરખામણી આપણા શહેરમાં રોડ પર ચાલવાના જોખમ સાથે કરવી. પેલી ફિયર ઇન્સ્ટિંક્ટને કાબૂમાં રાખવાની વાત છે.
અને નાણાકીય નિર્ણયોમાં?
હા, નાણાકીય રોકાણ જેવા નિર્ણયો લેતી વખતે તાકીદ વૃત્તિથી બચી શકીએ, ઉતાવળા નિર્ણયો ટાળી શકીએ.
અને વ્યવસાયમાં?
વ્યવસાયમાં પણ આ ઉપયોગી છે. ગ્રાહકોને સમજવા માટે પેલું 4 આવક સ્તરનું મોડેલ કામ લાગી શકે. માર્કેટિંગમાં સ્ટીરોટાઇપિંગ એટલે કે જનરલાઇઝેશન વૃત્તિ ટાળી શકાય.
અને નાગરિક તરીકે?
અને નાગરિક તરીકે તો આ ખૂબ જ મહત્વનું છે. સમાચારો વાંચતી વખતે, નેતાઓના દાવા સાંભળતી વખતે આપણે પૂછી શકીએ, આમાં કઈ વૃત્તિ કામ કરી રહી છે? શું કોઈને દોષ દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
પેલી બ્લેમ ઇન્સ્ટિંક્ટ.
શું મને પૂરા સંદર્ભ સાથે માહિતી મળી રહી છે? સાઇઝ ઇન્સ્ટિંક્ટ.
બરાબર. આ બધા સવાલો પૂછવાથી આપણી સમજ વધુ સ્પષ્ટ થાય.
એટલે કે આ પુસ્તક આપણને વધુ સારા વિચારક બનવામાં મદદ કરે છે, માત્ર દુનિયા વિશે જ નહીં પણ આપણા પોતાના વિચારો વિશે પણ.
બરાબર કહ્યું. તે આપણને આપણી માન્યતાઓને પ્રશ્ન કરવા અને તથ્યોના આધારે તેને સુધારવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી આશ્ચર્યજનક શીખે રહી કે દુનિયા વિશેની આપણી પાયાની સમજ કેટલી ખોટી હોઈ શકે છે, અને એ જાણવું કે વાસ્તવિકતા ભલે સંપૂર્ણ ન હોય પણ આપણી ધારણા કરતાં ઘણી સારી છે તે એક પ્રકારની રાહત આપે છે. તથ્યો જાણવાથી સ્પષ્ટતા આવે છે.
અને મારા માટે બૌદ્ધિક નમ્રતાનો ખ્યાલ સૌથી મહત્વનો રહ્યો. એ સ્વીકારવું કે આપણે બધું નથી જાણતા, આપણી વૃત્તિઓ આપણને ગેરમાર્ગે દોરી શકે છે અને સતત શીખતા રહેવું જરૂરી છે. ફેક્ટફુલનેસ એ માત્ર જ્ઞાન નથી પણ એક માનસિક વલણ છે.
કેવું વલણ?
દુનિયાને વધુ સ્પષ્ટ અને ઓછી નાટકીય રીતે જોવાનું વલણ.
અને કદાચ અંતિમ વિચાર એ છે કે જો આપણી સહજ વૃત્તિઓ આપણને વૈશ્વિક તથ્યો વિશે આટલી ગેરમાર્ગે દોરી શકતી હોય તો આપણા પોતાના જીવન, આપણા સંબંધો, આપણી માન્યતાઓ વિશે આપણે કેટલી ધારણાઓ બાંધી રાખી હશે જેને ફેક્ટફુલનેસ ચેકની જરૂર છે. આ વિચારવા જેવું છે.
સાચી વાત છે. આત્મનિરીક્ષણ માટેનો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.